તારીખ 21/6/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15.
કે એક એક પ્રદેશમાં આનંદ ગુણો છે એવા લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશો છે. લોક પ્રમાણ એટલે શું કે આ જે 14 બ્રહ્માંડ છે 343 ઘન રાજુ એમાં એક એક પરમાણુ એક એક છૂટો છૂટો પાથરી દો તો અસંખ્ય પરમાણુ એની અંદર સમાય. એક પરમાણુ ઉપર બીજો પરમાણુ ન રહીએ પણ એકને અડીને બીજો બાજુ બાજુમાં એમ પાથરી દો તો અસંખ્ય પરમાણુ એની અંદર સમાય. એવી રીતે આત્માના પ્રદેશો એક એક આકાશના પ્રદેશે લોકના એક એક આકાશના પ્રદેશે રહી જાય તો આખો 14 બ્રહ્માંડ જેટલો એનો આકાર થઈ જાય. અત્યારે સંકોચાઈને નાના છે પણ કેવડી સમુદ્રાત વખતે એ પ્રકારે આકાર થઈ જાય છે, આખા લોક પ્રમાણ થઈ જાય છે. પણ એ સંખ્યા એની સંખ્યા છે એ લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશો છે. અસંખ્યાતના ઘણા ભેદ છે એમાં લોક પ્રમાણ અસંખ્યાતનો ભેદ લેવો. ભેદ વિવિક્ષામાં પ્રદેશત્વ અભેદ વિવિક્ષામાં પ્રદેશત્વ ભેદ વિવિક્ષામાં અસંખ્ય તથા વ્યવહારમાં દેહ પ્રમાણ કહીએ છીએ. આમ ત્રણ પ્રકારે એને કહેવાય છે. અભેદ વિવિક્ષાથી એને પ્રદેશત્વ પણ કહેવામાં આવે છે, ભેદ વિવિક્ષાથી એની સંખ્યા અસંખ્ય બતાવવામાં આવે છે. આમ તો અખંડ એક પ્રદેશી છે પણ ભેદથી એને અસંખ્ય પ્રદેશી કહેવાય છે અને વ્યવહારથી બતાવવા માટે એને દેહ પ્રમાણ કહેવામાં આવે છે. તેમજ અવસ્થાન વિવિક્ષાથી લોકાગ્ર અવસ્થાન રૂપથી એને નિવાસ કરે છે. અવસ્થાન એટલે રહેવાનું સ્થાન, ચોક્કસ રહેવાનું સ્થાન તો ક્યાં છે? લોકાગ્ર સિદ્ધાત્મા આવું બધા લોકાગ્ર રહે છે. એક એક પ્રદેશની ગણતરી કરતા અસંખ્ય પ્રદેશો છે, એ અસંખ્ય પણ એક એક પ્રદેશની ગણતરી કરતા એ વાત છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જિનાગમમાં લોક પ્રમાણ પ્રદેશો હિ નિશ્ચયેન જિનાગમે આ પ્રમાણે કહ્યું છે. આ ભેદમાં અસંખ્ય કહેતા નિશ્ચય સિદ્ધ થતો નથી કેમ કે નિશ્ચયમાં ભેદ સિદ્ધ થાય નહીં. આ ભેદમાં અસંખ્ય કહેતા નિશ્ચય સિદ્ધ થતો નથી કેમ કે નિશ્ચયમાં ભેદ સિદ્ધ થાય. નિશ્ચય તો અભેદ હોય છે. શું કહેવું છે? ઉપર કહ્યું ને કે અભેદ વિવિક્ષામાં નિશ્ચયથી માત્ર પ્રદેશત્વ પણ લેવું અને તમે અસંખ્ય પ્રમાણ કયો છો તો એમાં તો ભેદ પડ્યો અસંખ્યનો. નિશ્ચય કેવી રીતે થાય છે તેનું સમાધાન કે ભેદથી અસંખ્ય પ્રદેશોનું હોવાનું જે પ્રમાણ કર્યું તેનાથી ઓછા પણ નહીં અને વધારે પણ નહીં. આ નિયમરૂપ નિશ્ચય જાણવો, અહીંયા આને નિશ્ચય કહે છે, ઓલો નિશ્ચય નહીં. અધ્યાત્મમાં જે ભેદને વ્યવહાર અને અભેદને નિશ્ચય કહે છે એ વાત અહીંયા નથી. અહીંયા તો ચોક્કસ સંખ્યા ઓછી પણ નહીં ને વધારે નહીં એવી ચોક્કસ સંખ્યા બતાવવાનો નિશ્ચય અહીંયા નિર્ણયને નિશ્ચય કહેવો છે. અહીંયા વ્યવહાર નિશ્ચયની વાત નથી. આ નિશ્ચય શબ્દ બે જગ્યાએ આવે, નિર્ણય કરવો હોય એને પણ નિશ્ચય કર્યો એમ કહેવાય અને વ્યવહારના પ્રતિપક્ષમાં જાય એને પણ નિશ્ચય કહેવાય. બંને જુદી જુદી. અહીંયા તો પ્રદેશની સંખ્યાનો નિર્ણય કરવો છે, ઓલામાં તો આત્માના સ્વરૂપનો નિયત સ્વભાવ શું છે એને નિશ્ચય કહેવો છે. ત્યાં જે નિશ્ચય શબ્દ તો બે જગ્યાએ આવ્યો પણ અર્થ જુદો જુદો થાય. એવો જે નિર્ણય તેને નિશ્ચય અહીંયા કહે છે, ઓલો વ્યવહાર નિશ્ચય વાળા નિશ્ચયની અહીંયા વાત નથી. ભેદ ભેદથી ભેદને વ્યવહાર કહેવો ને ભેદને નિશ્ચય કહેવો એ વાત પણ અહીંયા નથી એમ લેવું. કોઈ પ્રશ્ન કરે છે કે એક પ્રદેશમાં આનંદ ગુણો છે તે સર્વ પ્રદેશોમાં છે. જે આનંદ ગુણો છે તે એક પ્રદેશમાં આખા આવ્યા કે ઓછા આવ્યા? પ્રશ્ન કેવો ઉઠાવ્યો છે કે એક પ્રદેશમાં આનંદ ગુણો છે અને સર્વ પ્રદેશમાં પણ અનંત ગુણો છે, તો પછી એક પ્રદેશમાં આખા ગુણ આવ્યા કે અડધા આવ્યા કે ઓછા આવ્યા, કેમ કે અસંખ્ય પ્રદેશ છે, તો પછી એક જગ્યાએ એક પ્રદેશમાં એક ગુણનો અસંખ્યમાં ભાગ આવ્યો ને, એમ કે આખો ગુણ ત્યાં આવી ગયો કે અસંખ્યમાં ભાગે આવ્યો, આ પ્રશ્ન ઉઠાવ્યો. તેનું સમાધાન કે સર્વ પ્રદેશો જ્ઞાનમાં છે, પ્રદેશ જુદા જુદા માનવાથી જ્ઞાન જુદું જુદું થઈ જાય. જ્ઞાન પ્રમાણ આત્મા દ્રવ્ય છે તે પણ જુદો જુદો થઈ જાય, એ રીતે વિપરીત થાય છે. માટે વસ્તુમાં અંશકલ્પના નથી, તેમજ ગુણમાં પણ અંશકલ્પના નથી. બહુ સરસ કરાયો. પરંતુ પરમાણુ માત્રના ગજથી વસ્તુના પ્રદેશને માપીએ ગણીએ ત્યારે એટલા અસંખ્ય છે એમ કહીએ છીએ. પરંતુ જેમ પ્રદેશોનું એકત્વતે વસ્તુનું સ્વરૂપ છે, તેમ જ્ઞાન સ્વરૂપ છે. હા, બહુ સરસ વાત કરી છે. આમાં થોડો વિશેષ વિચાર કરવા જેવો છે. પ્રશ્ન તો બહુ સરસ ઉઠાવ્યો છે કે જો તમે પ્રદેશ એક એક પ્રદેશ આત્માનો કહો તો એક પ્રદેશે એક ગુણનો અસંખ્યમાં ભાગ આવે, કેમ કે આખો ગુણ આખા બધા પ્રદેશમાં વાપી ગયો અસંખ્ય પ્રદેશોમાં, તો પછી એક પ્રદેશમાં તો એનો અસંખ્યમાં ભાગ આવ્યો, તો બરાબર છે આ વાત? તો કે એ અંશ કલ્પના કરી છે, પ્રદેશના અંશની કલ્પના કરી છે એનું માપ બતાવવા માટે. વસ્તુતાએ એમાં કોઈ અંશ નથી, એક એક પ્રદેશ જુદા જુદા અંશે નથી, એમ કહેવું છે. અધ્યાત્મની અંદર આ વિષયને એવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાનમાં ભેદરૂપ અંશકલ્પનાથી દ્રવ્યનો વિચાર કરવો કે દ્રવ્યને જોવું તે અશુદ્ધ દ્રવ્યનું દેખવું છે. શું કહે છે? તે અશુદ્ધ દ્રવ્યનું દેખવું છે. સમયસારમાં આવે છે, સમયસારમાં જયચંદજી ભાવાર્થની અંદર પણ ક્યાંક ક્યાંક કહ્યું છે કે વસ્તુ એક અખંડ અભેદ હોવા છતાં એને ગુણ ભેદને અંશકલ્પનાથી દેખતા તે અશુદ્ધ દ્રવ્યનું દેખવું થાય છે. નહીતર ગુણ ભેદો છે એમાં અશુદ્ધતા ક્યાં આવી? આપણે તો શું છે, અશુદ્ધતા કશાયને માનીએ છીએ, મલિનતા થાય કે અશુદ્ધતા માનીએ છીએ. પણ અંદરની અંદર જે અનંત ગુણો છે, અનંત ગુણોના ભેદને જોવા તે દ્રવ્યની અશુદ્ધ, તે અશુદ્ધ દ્રવ્ય જોયું એને. અને અશુદ્ધ દ્રવ્ય કેમ કહ્યું? કે એવી રીતે સાધક અવસ્થામાં ભેદ પાડતા અશુદ્ધિ રૂપ રાગની ઉત્પત્તિ અનિવાર્યપણે થઈ જાય છે. જો શુદ્ધ દ્રવ્યને જોવામાં આવે, માનો કે એ ગુણ ભેદ છે એ શુદ્ધ દ્રવ્યનું સ્વરૂપ છે એમ ઘડી ભર દીવ, તો એને જોતા શુદ્ધતા થવી જોઈએ, અશુદ્ધતા નહીં થવી જોઈએ. ક્યાંથી એ વાત કાઢી છે કે શુદ્ધ દ્રવ્યને જોતા શુદ્ધતા થાય, અશુદ્ધ દ્રવ્યને જોતા અશુદ્ધતા થાય. શુદ્ધતા જોનાર શુદ્ધતાને લહે, અશુદ્ધતા જોનાર અશુદ્ધતાને લહે, એમાંથી કાઢ્યું છે. એટલે એને અશુદ્ધિ કહેવા પાછળ આ કારણ છે. એટલે ભેદથી આત્મા જુદો જુદો થઈ જાય છે એમ કે. પછી પ્રદેશના ભેદ જુઓ કે ગુણના ભેદ જુઓ, એ આત્મા જુદો જુદો થઈ જાય છે. એટલે ખરેખર જ્ઞાની આત્માને અવલંબે છે અથવા અનુભવ કરે છે ત્યારે કોઈ એક ગુણને જુદો પાડીને અનુભવ ન કરી શકે. પુરુષાર્થ પણ નહીં ને જ્ઞાન પણ નહીં, લ્યો. કોઈ એક ગુણને જુદો પાડીને અનુભવ ન કરી શકાય. આ એક પ્રયોજન અર્થે સમજવા જેવો વિષય છે. એટલા માટે વિચારની ભૂમિકાને ઓળંગીને અનુભવ થાય છે. કેમ કે વિચારની અંદર કોઈ એક ભેદનું અવલંબન છે, અથવા કોઈ એક ભેદને અવલંબતા વિચાર ઉત્પન્ન થાય છે. એટલે એ કક્ષાને ઓળંગીને જ્યારે જીવના ભાવ થાય ત્યારે એને અનુભવનો ભાવ થાય, ત્યાં સુધી નો થાય. આ વિશે જરા સૂક્ષ્મતાથી વિચારવા દીધું છે. ફરીથી લઈએ. સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે, આત્માના બધા પ્રદેશોમાં જ્ઞાન છે. એ સળંગ છે, એક એક પ્રદેશ જ્ઞાનનો ટુકડો નથી. જો જ્ઞાનની પર્યાય સળંગ છે સર્વ પ્રદેશે, તો જ્ઞાન ગુણ પણ સળંગ છે સર્વ પ્રદેશે. ન તો જ્ઞાન ગુણનો ટુકડો થાય, ન તો જ્ઞાનની પર્યાયનો ટુકડો થાય, એમ સમજવું જોઈએ. એની પર્યાય પણ અખંડ છે. એટલે આપણે બે ત્રણ દિવસ પહેલા ચર્ચા થઈ ત્યારે આપણે એ વાત લીધી હતી કે સામાન્ય રીતે આંખથી જોનારને એમ લાગે છે કે મને અહીંયા દેખાય છે, મને આ વાદળી રંગ દેખાણો, તો મને આંખમાં વાદળી રંગ દેખાણો. વાદળી રંગનું જ્ઞાન મને આંખમાં થયું, આંખની જગ્યાએ થયું. ખરેખર એમ નથી, એ વાદળી રંગનું જ્ઞાન આત્માના બધા પ્રદેશે થયું છે. પછી કોઈ કીધું ને કે જ્ઞાન તંતુથી મગજમાં જાય સંકલન વાત કરતા થઈ ગઈ, પણ એ તો બધું તબીબી વિજ્ઞાનમાં જળમાં જ્ઞાન એ લોકો તો માને છે. એ લોકો તો એ જ્ઞાન તંતુને જ્ઞાનવાળા માને છે, કારણ કે તને એને આત્માથી જ્ઞાન થાય છે એ તો ત્યાં વિષય જ નથી ને. ડોક્ટરી જ્ઞાનમાં કોઈ આત્માથી જ્ઞાન થાય છે એ વિષય નથી. એટલે પાંચે ઇન્દ્રિયોના આખા આખા આત્મામાં એ જ્ઞાનનું ઠંડાપણાના જ્ઞાનનું પરિણામ થાય છે. હા, નાકથી સૂંઘીએ છીએ એમ લાગે છે તેમ કે અહીંયા ગંધ આવી, અને અહીંયા ગંધ નથી આવતી. અહીંથી દેખાય છે અને અહીંથી નથી દેખાતું, એટલે એમ લાગે કે બરાબર જ્ઞાન અહીંયા જ થાય છે. પણ જ્ઞાનનું પરિણમન આખા આત્મામાં થાય છે. જો અમુક જ પ્રદેશમાં જ્ઞાનનું પરિણમન થાય અને બીજી જગ્યાએ જ્ઞાનનું પરિણમન ન થાય તો ત્યાં જ્ઞાન ગુણ વ્યાપતો નથી એમ નક્કી થઈ જાય છે. તો એ તો એ નક્કી તો કરી નહીં શકાય કે જ્ઞાન ગુણ અમુક જગ્યાએ વ્યાપે છે ને અમુક જગ્યાએ નથી વ્યાપતો. અમુક પ્રકારની વિશુદ્ધિ છે, અમુક પ્રકારની વિશુદ્ધિ છે. જેમ કે આંખની જગ્યાએ રંગરૂપ જોવાની વિશુદ્ધિ છે. એ પ્રદેશોમાં ત્યાં પ્રતિબિંબ પડે, પણ પરિણમન જ્ઞાનનું પરિણમન પૂરા ક્ષેત્રમાં થાય. એટલે એમાં જો જેટલો ફેર જેને કહીએ એ નથી, એક જ પર્યાય છે. જે જોવે છે તે જ જાણે છે, જે જોવું છે એ જ જાણવું છે. વાદળી રંગ જોયો અને વાદળી રંગનું જ્ઞાન થયું, બે એક જ વાત છે. પણ ક્યાં આપણને ભૂલ થાય છે કે મને અહીંયા વાદળી રંગ જણાયો, ત્યારે જાણવામાં વાદળી રંગનું પરિણામ બધા પ્રદેશોમાં છે, પૂરા પ્રદેશોમાં છે. અને એથી સ્પર્શેન્દ્રિય આખા આખી જગ્યાએ લેવામાં આવી છે. પગથી માથા સુધી બધે સ્પર્શનું જ્ઞાન થાય છે, માટે સ્પર્શેન્દ્રિય છે એ આખા શરીરને લેવામાં આવી છે. હા, એને અખંડ લેવામાં આવી છે. હવે ત્યાં પણ શું છે કે એ ઉપરની બાજુ ઉપલી સપાટીને સ્પર્શેન્દ્રિય છે, ઉપરના પ્રદેશોમાં છે. અંદરના પ્રદેશોમાં સ્પર્શેન્દ્રિય નથી. જેમ કે ઇન્જેક્શનની સોય છે, તે ઇન્જેક્શનની સોય જ્યારે અહીંયા ઇન્જેક્શન મારે ત્યારે એ જગ્યાએ જે ઉપરના પ્રદેશો છે ત્યાં સ્પર્શનું જ્ઞાન થાય કે મને સોય વાગી. પછી એક દોરાવો ઊંડી ગઈ સોય, બે દોરાવો ગઈ, અડધી ઇંચ ગઈ કે એક મસલ સોય, મસલમાં મારે એક ઇંચ સુધી સોય જાય ને ખબર ના પડે, અંદર સોય કેટલી ગઈ એ ખબર ન પડે, કેમ કે ત્યાં સ્પર્શની વિશુદ્ધિ નથી. પ્રદેશો છે, આત્માના પ્રદેશો તો ઘન છે, પણ ત્યાં વિશુદ્ધિ નથી. પણ જે ઉપરના પ્રદેશો છે એ બધાને સ્પર્શની વિશુદ્ધિ છે. ઠંડાનું, ઉનાનું, ખરબચડાનું, રૂખાપણાનું, સુવાળાપણાનું એ બધું જ્ઞાન થાય છે. પણ એ એમ બતાવે છે કે જ્ઞાન બધે થાય છે, કેમ કે પાછો અસાતા ભેદની એ અંદરમાં થાય છે. પાછું ભાઈ પેટમાં કોઈને સડો થયો, ગાંઠ થઈ હોય, આંતરડામાં કોઈ સડો થયો, ફલાણો થયો, ત્યાં એને વેદનાને પીડા હોય છે. ક્યાં છે તો ડાક્ટર પૂછે છે, મને આ ફલાણી જગ્યાએ પીડા થાય છે અંદરમાં. એ ક્યાં ખોલીને કાપીને જોવે, ઓપરેશન કરતી હોય. હવે જો ત્યાં જ્ઞાન ન હોય તો ત્યાં વેદના ન થાત, વેદનાનું જ્ઞાન ત્યાં ન થાત. એટલે જ્ઞાન બધે સળંગ છે, જ્ઞાન બધે સળંગ છે. વેદનામાં આખો પિંડમાં ગમે ત્યાં વેદના થઈ શકે, કેમ કે કોઈને હાડકું સડે, જે હાડકું સડે એ જગ્યાએ એને વેદના થતી હોય, ત્યાં આત્માના પ્રદેશોમાં એને એમ લાગે. પણ એ પરિણમન પછી એ વેદનાનું એ જ જગ્યાએ થાય છે એમ નથી. ગુમડું અહીંયા થયું માટે અહીંયા જ વેદના થાય છે એમ નહીં, એનું પરિણમન આખા આત્મામાં થાય છે. એ રીતે વસ્તુની અખંડતાને સમજવી છે. આ દ્વારા આ પ્રકારથી શું કે વસ્તુ અખંડ છે એમ સમજવું છે. અને વસ્તુ અખંડ છે એમ નથી સમજાતું ત્યાં સુધી વસ્તુના ટુકડા થાય છે. એટલા માટે ઇન્દ્રિય જ્ઞાનને શાસ્ત્રની અંદર ખંડ ખંડ જ્ઞાન થયું છે. અને આત્માના સર્વ પ્રદેશેથી અનુભવાતું એવું જે આત્માનું સ્વસંવેદન જ્ઞાન સુધોપ યોગના કાળમાં તેને અખંડ જ્ઞાન કહ્યું. ઇન્દ્રિય જ્ઞાનને ખંડ ખંડ જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનને અખંડ જ્ઞાન કહેવામાં આવ્યું. સુધોપયોગના કાળમાં દેહ પ્રમાણ આનંદનું અને જ્ઞાનનું વેદન થાય છે સર્વ પ્રદેશે. ઉપર ઉપર નહીં, ચૈતન્ય ઘન આત્મા વિદાય છે સર્વ પ્રદેશે, અંતર બાય બધા પ્રદેશે. બહારના પ્રદેશો જ વિદાય સ્પર્શની જેમ એવું નથી પાછું. આ પ્રદેશો શક્તિમાં ઠીક પ્રશ્ન ઉઠાવ્યો છે કે સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે. જાણે છે એમ નથી, ઉગાડ છે માટે જો જાણે એમ, ઇન્દ્રિય છે એમ એનું લક્ષ હોય તો પાછું જાણે. કેમ કે સાંભળવામાં લક્ષ ન હોય તો શબ્દો સંભળાય નહીં, બોલનાર બોલે જાય અને ના ખબર હોય શું બોલાય ગયું. એવી રીતે જોવામાં લક્ષ ન હોય ને આંખ ખુલ્લી હોય, વિચાર બીજે ચાલતો હોય, તો એને જેના ઉપર આંખ મૂકી હોય એને સામેનો પદાર્થ નહીં એમ કે મને મેં જોયો નથી, ને મેં જોયું નહોતું, કેમ છો મારું લક્ષ બીજે હતું. જો તમે જોયું તો એ બાજુ જ જોતા હતા, હા જોતો તો એ બાજુ, પણ મારું લક્ષ જ નહોતો એટલે જોયું નથી એમ કહી શકે ને. હા લખ્યું છે એમને, નેત્ર રહિત ચક્ષુની જેમ મારો ઉપયોગ કામ કરે છે. એટલે કે હું બીજા કામ કરું છું પણ એમાં ક્યાંય મારું લક્ષ નથી. લક્ષરહિત નેત્રની જેમ, લક્ષરહિત નેત્રની જેમ લક્ષરહિત ઉપયોગ હોય, ઉપયોગ નેત્ર છે, લક્ષરહિત હોય એટલે થઈ ગયું, કાંઈ ખબર ન પડે, એ કામ થઈ જાય ઉપર ઉપરથી, પણ કામ થઈ જાય અને ખ્યાલ ન હોય કે આટલું કામ કરી નાખ્યું. એ બધી અનુભવની કળાઓ છે. અનુભવમાં એ બધું બને છે એટલે એને જ્ઞાનની કળા કહી છે. પેલા સમજણથી તો અખંડતા સમજે, આ તો એ સમજણનો વિષય છે, પછી અનુભવની વાત વળી બીજી છે. સમજણમાં તો હું એક અખંડ પ્રદેશે છું, અસંખ્ય પ્રદેશની ભેદ કલ્પના થી સમજાવવા છતાં પણ ખરેખર હું અખંડ પ્રદેશી છું, ખરેખર તો હું એક અખંડ પ્રદેશી છું એમ પોતાને જો ખ્યાલમાં આવે તો એના બધા ગુણો કેવી રીતે અંદર પથરાયેલા છે અને એની પર્યાયો કેવી રીતે થાય છે એ એને સમજાય. નહીંતર ખંડ ખંડ જ્ઞાનથી જે અનુભવ કરે છે એ અનુભવને સાચો અનુભવ માને, ખંડ ખંડ જ્ઞાનના અનુભવને એ સાચનો અનુભવ માને, એ જૂઠનો અનુભવ છે. પરિણામ આખા આત્મામાં છે, આખા આત્મામાં. વેદના કેવી છે એ આખો આત્મા જાણે છે. વેદના ભલે અમુક જગ્યાએ થાય છે એટલે એનો લોકલ પોર્શન છે, અહીંયા આપણને એમ જ લાગે કે અહીંયા જ મને પીડા થાય છે, પણ ખરેખર એ પીડાનું જ્ઞાન આખા આત્મામાં થાય છે. હા, એમ જોવાય છે ભલે અહીંથી જ, પણ એનું જ્ઞાન આખા આત્મામાં થાય છે એમ છે. પણ અભ્યાસ એવો થઈ ગયો છે કે જીવ ત્યાં ખંડ પાડે છે, જોતી વખતે ચક્ષુ ઇન્દ્રિયનો ખંડ પાડે છે, સાંભળતી વખતે કર્ણેન્દ્રિયનો ખંડ પાડે છે, એવી રીતે ખંડ ખંડ જ્ઞાનથી જ્ઞેય વિશેષોમાં જ્ઞાન વિશેષોને રોકે છે, જુદા જુદા જ્ઞેયોમાં પોતાના જ્ઞાન વિશેષને રોકી લે છે અને પોતાના અખંડ જ્ઞાનને એ ભૂલી જાય છે, ચૂકી જાય છે. એટલે એકાકાર જ્ઞાનનો સામાન્ય જ્ઞાનનો અનુભવ નથી થતો, એનું કારણ એ છે. વિચારીને અને વિચાર કર્યા પછી પોતાના પરિણમનમાં એનું અવલોકન કરીને આ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવો જ રાઉન્ડો વિષય છે. સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે, આખા આત્મામાં ચૈતન્ય પિંડમાં જ્ઞાન છે. જો પ્રદેશોને જુદા જુદા માનવામાં આવે તો જ્ઞાન પણ જુદું જુદું થઈ જાય, અને એમ જ માને છે અત્યારે. હું નાકથી સૂંઘું છું, જીભથી ચાખું છું, આંખથી જોઉં છું ને કાનથી સાંભળું છું, આમ બધું જુદું જુદું માને છે, એનું જ્ઞાન જુદું જુદું થઈ જાય, એ અખંડ જ્ઞાનને સ્વીકારી શકતો નથી. એમાં શું થાય છે કે પછી એ જ્ઞાનનો એને રસ પડે છે, જેમ કે કોઈ માણસને ખાવાનો શોખ છે, આપણને બીજું કાંઈ નહીં, સારામાં સારું ખાવાનું મળે એટલે બસ, કપડાનો શોખ નથી, અત્તરનો શોખ નથી, શું એમ કહે ને કે સૂંઘવાનો શોખ નથી, કાંઈ આપણને સંગીતનો શોખ નથી, આપણને ખાવાનો શોખ છે. તો એ શું કરે છે કે એક જ્ઞાનનો જે અંશ છે જે જીવા ઇન્દ્રિયથી કામ કરે છે એને જ આખો માની લીધો એને, એટલે અંશમાં અંશીની કલ્પના થઈ ગઈ જે એમની મતમાં થાય છે. અંશમાં અંશીની કલ્પના, કોઈ આત્માને ક્ષણિક માને છે, કોઈ આત્માને નિત્ય માને છે, અંશમાં જ અંશીની કલ્પના છે, બીજું કાંઈ નથી. એ રીતે આત્મા છે એવો ન માનવો તે મિથ્યાત્વ છે, એવો ન જાણવો તે મિથ્યા જ્ઞાન અજ્ઞાન છે. સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે, પ્રદેશ જુદા જુદા માનવાથી તો જ્ઞાન જુદું જુદું થઈ જાય. જ્ઞાન પ્રમાણ આત્મા આત્માદ્રવ છે, જ્ઞાન પ્રમાણ આત્મદ્રવ છે, આત્માદ્રવ છે તે પણ જુદો જુદો થઈ જાય. એ રીતે વિપરીત થાય, અહીંયા આ વિપરીતતા ઊભી થાય છે, અને વિપરીતતા ઊભી થાય ત્યાં સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને શાંતિ થાય નહીં કોઈ દિવસ. માટે વસ્તુમાં અંશકલ્પના નથી, તેમજ ગુણમાં પણ નથી, અંશકલ્પના ગુણમાં પણ નથી. ગુણમાં પણ અંશકલ્પના ન કરવી, હવે વાંચો નિશ્ચયનું પ્રકરણ વાંચો. ત્રેપન માં પાને ત્રીજું છે ને, એક પુંજ ભાવને દેખવો પણ ગુણને જુદા જુદા ન દેખવા. તગડો કર્યો છે ને 53 માપાને 54 માપાને મારે 54 માપાનો છે. એમાં જે તગડો કર્યો છે એ પરિગ્રહ ભલે અનંત ગુણોના એક પુંજ ભાવને દેખવો પણ ગુણને જુદા જુદા ન દેખવા. આ સમ્યક જ્ઞાનની આત્માને દેખવાની પદ્ધતિ છે. ગુણને જુદા જુદા દેખે ત્યાં સુધી વિકલ્પ આવે એને. પણ અનંત ગુણોનો એક રસ છે આત્મા, એને જુઓ. એ ભેદનું અવલંબન છે, પૂરું ભેદનું અવલંબન છે. ભેદના અવલંબનથી રાગ ઉપજે, અભેદના અવલંબનથી વિતરાગતા. તેમજ અનંત શક્તિ વડે જે ગુણ છે તે ગુણને દેખવો, તે શક્તિને ન દેખવી, એ અભેદ દર્શન રૂપ નિશેષણ ના થઈએ. પ્રેક્ટિકલી કેવી રીતે જોવે છે મારે કે આપણે સોનગઢ જઈએ છીએ ત્યારે બસમાંથી કે કારમાંથી શિખર દેખાય છે આપણા મંદિરને. આપણા મંદિર દેખાણું અથવા કોઈ સોનગઢનું એક મકાન દેખાય તો કે સોનગઢ, હવે સોનગઢ દેખાણું શું કહે છે. આ જોવાની પદ્ધતિ હોવી જોઈએ. અંશને જોતા એક સાથે અંશી જ્ઞાનમાં ખડો થવો જોઈએ. આ જોવાની પદ્ધતિ સાચી છે. માત્ર અંશને જોવો તે જોવાની પદ્ધતિ સાચી નથી. એટલા માટે અહીંયા અંશ કલ્પનાનો નિષેધ કર્યો છે કે વસ્તુમાં અંશ કલ્પના નથી. નથી માટે તું એમ જોવામાં તું એમ કે છે એ કલ્પના કરી શક ન તું. ગુણમાં પણ અંશ કલ્પના કરીશ નહીં, પ્રદેશમાં પણ અંશ કલ્પના તો કરીશ નહીં. એ તો માપ બતાવવા માટે પરમાણુના ગતિ માહિતી છે એમ કે છે. પદાર્થના બધા ગુણોને જાણીને પદાર્થને નથી ઓળખતો. સમુચ્ચયપણે પદાર્થનો કોઈ મુખ્ય ગુણથી એને પદાર્થને ઓળખવામાં આવે છે. બીજા બધા ગુણો ઓળખાય એવું નથી બનતો. જેમ કે દૂધ ઉજળું એટલું દૂધ નહીં એમ કે, પણ દૂધનો સ્વાદ હોય તે દૂધ. શ્વાસનો રંગ પણ દહીંને ઝેરી નાખે એટલે દૂધ જેવી દેખાય, જાડી છાડી પાણી ન નાખ્યું હોય બરાબર. અને આનું ચોખાનું પાણી એવું હોય તો દૂધ જેવું લાગે. સફેદમાં ચોખાનું પાણી ચોખા ધોયેલા હોય એમ લાગે કે આ દૂધ હશે, ગાયનું દૂધ છે, પીળું હોય ને. અને ચૂનાનું પાણી હોય એ દૂધ જેવું દેખાય. હવે ચાર તપેલીમાં એકમાં દૂધ છે અને ત્રણમાં આ જુદા જુદા છે. તો બધાના બધા ગુણ નથી ઓળખતા આપણે. બધા ગુણ ઓળખો તો દૂધમાંથી જેટલી વાનગી થાય એટલી બધાને ખબર હોવી જોઈએ. કે બધાને ખબર કે નહીં, ખાલી દૂધના સ્વાદથી નક્કી કર્યું કે આને દૂધ કહેવાય એટલે જેનો એવો સ્વાદ ના આવે એ બધા દૂધ નથી. તો એક સ્વાદની મુખ્યતાથી દૂધનું સ્વરૂપ નક્કી કરી નાખ્યું. પછી કંઈ દૂધના બધા જેટલા ગુણ છે ને જેટલી વાનગી બને છે ને એ બધી ખબર પડે તો જ દૂધને ઓળખે છે, નહીં તો દૂધની ખબર નથી પડતી એમ ન કહી શકાય બરાબર. એવી જ રીતે આત્મામાં જ્ઞાનથી આત્મા ઓળખાઈ જાય તો બધા ગુણોને ઓળખવાની જરૂર નથી. એમ તમે સોનગઢમાં ભલે ઘરે ઘર નથી ફેર્યા, ગલીએ ગલીએ નથી ફેર્યા, બજારમાં નથી ફેર્યા, બધા બધી જગ્યાએ નથી ફેર્યા, પણ તમે સોનગઢ હોરા નીકળી ગયા છે કે તમે સોનગઢ જોયું છે એમ કહેવાય. કેમ કે એ ગામમાં તમે ફરીને આવો તો તમે જોઈ શકો કે આ ગામમાં હું આવ્યો હતો, આ એ જ ગામ સોનગઢ છે કે જ્યાં હું પહેલાં આવ્યો હતો. એવી રીતે બધા ભેદો જાણવાની આવશ્યકતા નથી, પણ જેનાથી ઓળખાય એવો કોઈ એક મુખ્ય ભેદથી એને જાણી લ્યો એટલે ઓળખવાનું કામ પૂરું થઈ જાય છે. પ્રયોજન ભૂત કાર્ય પૂરું થઈ જાય, ઓળખવાનું જે પ્રયોજન ભૂત કાર્ય છે એ ત્યાં પૂરું થઈ ગયું. પછી એ ઓળખાણનું પ્રયોજન ભૂત કાર્ય થવાથી અનુભવવાનું પ્રયોજન સાધી શકાય છે. જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી અનુભવ ન થઈ શકે. એટલે તો અજ્ઞાની માં અજ્ઞાની ની એમ કહે છે કે જ્ઞાન તે આત્મા છે. જો તને જ્ઞાન થાય છે તો કા થાય છે મને જ્ઞાન, તો પછી જ્ઞાન તે જ આત્મા છે. પણ મને તો અત્યાર સુધી બીજા બીજા જે ભાવ થાય છે, વિભાવ ભાવ થાય છે, એમાં આત્મા પણ હું માનતો કે એ આત્મા નથી. જ્ઞાન તે આત્મા છે અને રાગાદી તે આત્મા નથી. પોતાના અનુભવને તપાસવા કે મને જ્ઞાનમાં તો હું પણ કે આત્મા પણ લાગતું નથી, અને એ સિવાય દેહાદીમાં ને રાગાદીમાં આત્મા પણ મને લાગે છે, તો કે તારી ભૂલ છે. એક સગવડ શું છે કે જ્ઞાનીઓએ ભૂલ પણ બતાવી છે, જ્ઞાનીઓએ સ્વરૂપ પણ બતાવ્યું છે. એટલે જેને કામ કરવું છે એને સુગમતા છે, એને કામ કરવું છે એને આટલી સુગમતા તો છે કે પહેલેથી બધી વાત ચોખ્ખી એને બતાવવામાં આવે છે. ફક્ત એને મેળવણી અંતર મેળવણી કરીને એ વાત સાચી છે એની સત્યતાની પ્રતીતિ કરવાની બાકી છે કે આ કહે છે એ જ બરાબર છે, પછી વાંધો નથી. સત્યની પ્રતીતિ આવ્યા પછી વાંધો નથી. તે જ જ્ઞાન તારી વાનગી છે. જે આ જ્ઞાન પરમે જાણી રહ્યું છે તે જ જ્ઞાન આ તારી વાનગી છે. આ જ્ઞાન વાનગીને ઓળખીને અનેક સંતો અનંત સંતો અજર અમર થયા. આટલા શબ્દો લખ્યા છે. આ જ્ઞાન વાનગીને ઓળખીને અનેક સંતો અજર અમર થઈ ગયા એવી વાત લખી છે. ઓછામાં ઓછું કાંઈ શાસ્ત્ર ન ભણ્યો હોય, એકેય શાસ્ત્ર ન વાંચ્યું હોય એવો જીવ લઈ લ્યો તો પણ આટલી વાતથી તો સમજી શકે. જ્ઞાનને જો આત્મા કીધો હોય તો જ્ઞાન તો છે મારામાં, પણ હું જ્ઞાનને આત્મા જાણતો નથી ને માનતો નથી. રાગાદીને દેહાદીને આત્મા જાણું છું ને માનું છું. શ્રી ગુરુ કહે છે કે આ તારી ભૂલ છે, તું જ્ઞાનને આત્મા છે એમ તપાસીને નક્કી કર. મેં કહી છે માટે માને નહીં, પણ તું તપાસીને નક્કી કર કે તારું સ્વરૂપ તારાથી ન છૂટે. તો રાગ છૂટી જાય છે, દેહ છૂટી જાય છે, આત્મા જ્ઞાન છૂટતું નથી. કોઈ જ્ઞાન વિનાનો આત્મા બતાવો. દેહ છૂટી જાય છે એ તો રોજની વાત થઈ ગઈ, ઘણાનો દેહ છૂટે છે રોજ. ભલે તારો દેહ ન છૂટે પણ બીજાના છૂટે છે એનો અર્થ કે એ આત્મા નથી. રાગ તો પ્રત્યક્ષ તારો છૂટી જાય છે, જે જે ચીજ ઉપર રાગ હતો એ ચીજ ને તું ના પાડે છે, નહીં હવે મારે નથી ખાવું. તારું સ્વરૂપ હોય તો કેમ છૂટે? માટે યુક્તિથી તો નક્કી થાય છે. જો યુક્તિથી વાત તને બેસે છે તો અનુભવથી નક્કી કર. હવે તો જો યુક્તિથી તને વાત સમજાણી તો અનુભવમાં કેમ વિપરીતતા? બસ આ જગ્યાએ ઊંડા ઉતરવાનું છે. જે વાત વિચારથી આગમથી યુક્તિથી સમજાય છે તો એને અનુભવ ગોચર કરવાની છે. અનુભવને તપાસને નક્કી કર. પણ એમાં શું છે, ત્યાં ચાલતો નથી તો બીજે પુરુષાર્થ કરી રહ્યો છે ને. પુરુષાર્થ એ ખર્ચ છે, તો ખર્ચ બીજે કરે તો અહીંયા ખર્ચ ન કરે તો સીધી વાત છે. અને પુરુષાર્થની મૂડી ખર્ચાય છે બીજે, ખાવું પીવું જગતના સંસારના કાર્યો એમાં પુરુષાર્થ ખર્ચાઈ જાય છે. એટલે આત્મામાંથી આત્મજ્ઞાન કરવામાં કે અનુભવ કરવામાં પુરુષાર્થ નથી ખર્ચાતો. પર ગુરુદેવ પાસે એકાંતમાં બેઠો હતો. સ્વાસ્થ્ય ગુરુદેવનું થોડું નરમ હતું એટલે પ્રવચનો કાંઈ બંધ હતા. પછી 3:30-4 વાગે કોઈ ગુરુદેવ પાસે ન હોય એ વખતે, એ વખતનો સાંજનો ટાઈમ હતો 4 વાગે આસપાસ. ગુરુદેવ રૂમમાં એકલા જ હતા. થોડી ચર્ચા ચાલી, એમાં પ્રેમચંદભાઈ આવી ગયા. પ્રેમચંદભાઈ ત્રણપુર વાળા, પ્રેમચંદ મગનલાલ રાણપુરમાં ખરે ને એટલો બહુ છે. આમ મારા પ્રત્યે બહુ પ્રમોદ હતો એમ કે રાણપુરમાંથી નાની મતમાંથી અને આ બાજુ આવેલા એટલે પ્રમોદ ઘણો કરતા હતા. અમારું કુટુંબ મોટું એમાંથી એમ કે આપણા મોટા કુટુંબમાંથી એક જ માણસ આ બાજુ આવે છે એમ. પછી ગુરુદેવને પ્રેમ એટલે આમ મને જોઈને જરા વધારે ખુશી થયા. હા તો ગુરુદેવ પાસે એકાંતમાં તત્વ ચર્ચાઓ કરે છે પાછી સાંભળવા બેસી ગયા. તો બહુ જૂના ગુરુદેવ જ્યારથી પતિ માતા ત્યારથી એમની પાછળ ને ઠેઠ સુધી વળગી રહ્યા. બહુ સાધારણ સ્થિતિમાં પણ નિવૃત્તિ લઈને સોનગઢ જ રહ્યા છે. ભક્તિ હોય તો જે જરાક આ તો વાંચન એમનું હતું, વાંચન વિચાર કરો એટલે બહુ ખુશી થયા. પછી કઈ ચર્ચા કરતા કરતા વચમાં કઈ બોલ્યા એટલે ગુરુદેવને ખબર કે આ તો જૂના છે, બધું સમજે છે, ઘણો અભ્યાસ છે, એ બધું બરાબર કે પણ પુરુષાર્થ કરવો જોઈએ. ગુરુદેવ કે શું કીધું બોલ્યા એટલે એમ કે વાત બરાબર છે તમે કીધું એ ઠીક છે પણ પુરુષાર્થ કરવો જોઈએ કે બરાબર છે બરાબર છે પુરુષાર્થ કરવો જોઈએ પણ હવે પુરુષાર્થ કરતા નથી. કહેવાનો મતલબ શું છે કે સમજે માણસ પણ એ સમજીને પછી એ અંગેનો જો પુરુષાર્થ ન કરે તો સમજણ તો અધરી જવાની, શું કામમાં આવવાની છે? સમજણ કઈ કામમાં નહીં આવે. પુરુષાર્થ કરવો જોઈએ, પુરુષાર્થ ન કરો તો શું કામ આવે? કે બહુ પ્રમોદ બહુ કરતા હતા એ દિવસે. ગુરુદેવે મને પુરુષાર્થ કરવાનું કીધું. ગુરુદેવે મને પુરુષાર્થ વ્યક્તિગત તો ગુરુદેવ ભાગ્યજી વાત કરે એવી રીતે સમષ્ટિગત ઉપદેશ આપે પણ વ્યક્તિગત એવી વાત ખાસ ના કરે. પણ એકાંતમાં જાય તો વ્યક્તિગત એ વાત થાય. પરિચય એકાંતમાં પરિચય વધારે તો વધારે સમીપ જાય ને તો બધી વાત કરે. એટલે જેમ પ્રદેશોનું એકત્વ તેમ વસ્તુનું સ્વરૂપ છે અને તેમ જ્ઞાન સ્વરૂપ છે. શું લીધું? જેમ પ્રદેશોનું એકત્વ અખંડપણું, અખંડ એક પ્રદેશી, તેમ વસ્તુનું સ્વરૂપ છે અને તેમ જ્ઞાન સ્વરૂપ છે. એવી રીતે બધા ગુણ લઈ લેવા. એટલે જ્ઞાનથી આખો આત્મા પકડાશે એને. એટલા માટે તો એ અનુભવનો વિષય હોવાથી ત્યાં આસ્વાદ શબ્દ વાપરે છે રાજમલજી. ખાસ કરીને અનુભવ શબ્દના બદલે આસ્વાદ શબ્દ વાપરે છે. જ્ઞાનનો આસ્વાદ તે આત્માનો અનુભવ, આત્માનો આસ્વાદ છે. આસ્વાદ શબ્દ લઈએ છીએ. હવે ક્રમના બે ભેદ છે એમ કે છે, વિષ્કમ્ભ ક્રમ અને પ્રવાહ ક્રમ. એ આગળ આવી ગયું. આ શબ્દનો પ્રયોગ આગળના પ્રકરણમાં પણ કર્યો છે. એ પ્રવચન સારની 141 ગાથામાં એમાં પ્રચય શબ્દ વાપર્યો છે. ક્રમની જગ્યાએ પ્રચય શબ્દ વાપર્યો છે. અને ઉર્ધ્વક્રમ, પ્રવાહને ઉર્ધ્વક્રમ કહે છે અને વિષ્કંભને ત્યાં તિર્યક પ્રચય કહે છે. ઉર્ધ્વ પ્રચય અને તિર્યક પ્રચય એને અહીંયા પ્રવાહક્રમ અને વિષ્કંભ ક્રમ પ્રદેશોમાં છે અને પ્રવાહક્રમ પરિણામમાં છે. વિષ્કંભ ક્રમ પ્રદેશોમાં છે અને પ્રવાહક્રમ છે એ પરિણામમાં છે. દ્રવ્યમાં ક્રમ ભેદ નથી. હવે જુઓ, ભેદ અભેદ કેવું છે? હું તમને કે આમ આખો પિંડ ચૈતન્ય પિંડ એક આત્મા છે. પણ પ્રદેશ કલ્પનાથી જુઓ તમે તો જે આ પ્રદેશ છે તે આ પ્રદેશ નથી. બે વચ્ચે વ્યતિરેક પણ એ આ પ્રદેશ નથી, એ આ પ્રદેશ નથી. અથવા જે તે પ્રદેશ પોતાનું સ્થાન કોઈ દિવસ ન બદલે, પછી ગમે તેટલું મોટું ક્ષેત્ર થાય એનું, કે ગમે તેટલું જિંદાનું ક્ષેત્ર થઈ જાય, જૈનું ક્ષેત્ર થઈ જાય, પણ કોઈ પ્રદેશ પોતાનું સ્થાન ન બદલે, એટલે એક પ્રદેશ છૂટીને બીજા પ્રદેશે ન જાય, બીજો પ્રદેશ છૂટીને આ પ્રદેશે ન આવે, એ પોતાના જ પ્રદેશમાં રહે દરેક પ્રદેશ. આમ વસ્તુ અખંડ હોવા છતાં એનો જે પ્રદેશ ક્રમ છે એને એ ક્રમ કીધો છે, નિષ્કંભ ક્રમ કીધો છે. શું? અને તે ક્ષેત્રમાં છે, પ્રદેશોમાં છે, પ્રવાહક્રમ પરિણામમાં છે. એમ એક પર્યાય તે બીજી પર્યાય નથી, પણ કોઈ પર્યાય વચ્ચે પ્રવાહમાં તૂટકપણું નથી. એમ પ્રદેશ વચ્ચે વચ્ચે હાંધો નથી, એમ બે પર્યાય વચ્ચે પણ હાંધો નથી. એક ધારું અનુસ્યુતિમાં પણ પર્યાય છે, બધી પર્યાયો એક અનુસ્યુતિ સાથે છે. એક એક પર્યાયની જે જુદી જુએ છે અને એક એક ગુણને જે જુદો જુએ છે, એ અનુસ્યુતિ અન્વયને જોયા વગર જે ભેદ કલ્પના કરે છે એને અશુદ્ધ પદાર્થનું દેખવું એમ કહ્યું છે. એનાથી રાગ ઉપજે છે. કેવળ જ્ઞાનમાં કોઈ ભેદ પ્રભેદ દેખાવો બાકી નથી, છતાં ત્યાં રાગની ઉત્પત્તિ થવાનું કારણ નથી. એક છદમસ્ત દશાવાળાને ભેદની મુખ્યતા ઉપયોગમાં થાય તો રાગની ઉત્પત્તિ અનિવાર્યપણે થઈ જાય. બાકી અભેદમાં ભેદનું જ્ઞાન થાય ત્યારે એને રાગ ન થાય. પાછો સદમસ્તને પણ અભેદમાં ભેદનું જ્ઞાન થઈ જાય છે. જ્યારે એને સ્વાનુભવ થાય છે ત્યારે જ્ઞાન પ્રમાણ થતાં એને સામાન્ય વિશેષનું જ્ઞાન સાચું ત્યારે પહેલું વહેલું થાય છે, સ્વાનુભવના કાળમાં. એટલે જ ગુરુદેવ કહ્યું ને કે નિર્વિકલ્પ દશામાં વ્યવહારની ઉત્પત્તિ છે, કેમ કે પ્રમાણ જ્ઞાન ત્યારે થયું ને, તો નિશ્ચય અને વ્યવહાર થઈને પ્રમાણ છે. પણ ત્યાં પ્રમાણનું જ્ઞાન ઉત્પન્ન થવા છતાં રાગની ઉત્પત્તિ નથી થતી, ત્યાં વ્યવહારની ઉત્પત્તિ થવા છતાં રાગની ઉત્પત્તિ નથી થતી. એટલે આ જે જ્ઞાનની જ્ઞાનના પરિણમનની જે આ પ્રક્રિયા છે એને બહુ ઊંડેથી અને સૂક્ષ્મતાથી જેટલી સમજાય એટલી સમજવા જેવી છે, કેમ કે અનુભવ સૂક્ષ્મ છે અને એ વિષયનું જ્ઞાન પણ સૂક્ષ્મ છે. આત્મા પણ સૂક્ષ્મ છે અને એ વિષયનું જ્ઞાન પણ સૂક્ષ્મ છે. એટલે જેવી રીતે પ્રવાહ અને વિષ્કંભક્રમમાં પ્રદેશો છે, તેવી જ રીતે પ્રવાહક્રમમાં પરિણામો છે. અહીંથી લેવું, જેવી રીતે તિર્યક પ્રચયની અંદર ક્રમ છે, પ્રદેશોનો ક્રમ છે, આ આ પ્રદેશ તે આ પ્રદેશ નથી, તે આ 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 નથી, તે એમ અહીંથી અહીં માંડીને જેટલા પ્રદેશો છે એ બધા ક્રમથી છે, છતાં સળંગપણું છે. એવી રીતે એક પર્યાય, બીજી પર્યાય, ત્રીજી પર્યાય, ચોથી પર્યાય, અનંતી પર્યાય પણ સળંગ છે, આખો દ્રવ્ય સળંગ છે અને પર્યાયોનો ક્રમ છે, પ્રવાહક્રમ છે. એવી રીતે સળંગ સમજવું જોઈએ, નહીં તો એક એક પર્યાયનું ખંડ 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 જ્ઞાન થાય, એ અશુદ્ધતાનું કારણ થશે.